કાઢી આ ચશ્મા લગાવીને દેખવાથી બધા ગુણ પોતાનું કાઢી શકે છે. તેમાં સહજ જ્ઞાન અને પુરુષાર્થ આવી જાય છે. સહજ સ્વરૂપમાં સાધક બાધક કોઈ નથી. આ ચશ્મા લગાવવામાં અર્થાત જીવની મુખ્યતામાં બધું યથાર્થ દેખાય છે. સાધક બાધક ભાવ પર્યાયમાં છે.
શરૂઆત તો જ્યાંથી થાય છે કે હું નિષ્ક્રિય સ્વીકારી છું, એટલે કે ક્રિયારહિત વસ્તુ હું છું, મારામાં ક્રિયા થતી નથી. અથવા ક્રિયા જે પર્યાયમાં થાય છે એનો પણ હું કરતા નથી એવો નિષ્ક્રિય સ્વીકારી છું. આ ચશ્મા લગાવીને એટલે કે આવી દ્રષ્ટિ પ્રગટ કરીને દેખવાથી, શ્રદ્ધા કરવાથી, જાણવાથી બધા ગુણ પોતાનું કાર્ય કરે છે. પર્યાયને હું કરું છું એમ નહીં, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ પડતાં સહજપણે બધા ગુણો પોતે સમ્યક પ્રકારે પરણમે છે, એટલે ગુણ પોતાનું કાર્ય કરે છે. એટલે કે ગુણ એટલે પોતાની પર્યાય, દોષને પણ પોતાની પર્યાય પોતાનું કામ કરે છે. એમાં સહજ જ્ઞાન અને સહજ પુરુષાર્થ આવી જાય છે. કેવળ હું જ્ઞાતા છું એવું સહજ જ્ઞાન અને હું પુરુષાર્થનો પિંડ છું એવું શ્રદ્ધાન જે પ્રગટ થયું એ પુરુષાર્થ પણ આવી જાય છે. જાણવું જાણવા રૂપે પરણવું એ જ પુરુષાર્થ છે. હવે કહે છે કે સહજ સ્વરૂપમાં ત્રિકાળી સ્વભાવમાં સાધકની પર્યાય એટલે નિશ્ચય મોક્ષ માર્ગની પર્યાય, બાધક એટલે વ્યવહાર પ્રક્રિયાના પરિણામ કોઈ સહજ સ્વરૂપમાં નથી. આ ચશ્મા લગાવવામાં અર્થાત ધ્રુવની મુખ્યતામાં બધું યથાર્થ દેખાય છે. દ્રવ્ય દ્રષ્ટિ થતાં બધું જેમ છે તેમ જાણવામાં આવી જાય છે. સાધક બાધક ભાવ પર્યાયમાં છે, મારામાં નથી, હું તો ધ્રુવ છું. ઉપરની વાત સાધક બાધક બે શબ્દો આવ્યા હતા, માં હતું સહજ સ્વરૂપમાં સાધક બાધક કોઈ નથી. પછી એનો વિશેષ ખુલાસો કરે છે કે સાધક બાધક ભાવ પર્યાયમાં છે એમ જ્ઞાનમાં જણાય છે, પણ મારામાં છે એમ મને જણાતું નથી. કેમ કે હું તો નિષ્ક્રિય છું પરમાત્મા. એક જ વાત છે કે દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ થતાં બધું જેમ છે તેમ સવળું પરિણમન થાય, તમે જ્ઞાન થઈ જાય. જ્યાં સુધી પર્યાય ઉપર દ્રષ્ટિ છે ત્યાં સુધી આત્માનું યથાર્થ સ્વરૂપ પણ ભાસતું નથી અને પર્યાયનું સહજ સત્સ્વરૂપ પણ ભાસતું નથી. 602
નિશ્ચયાભાસી થવાનું ભય અને બ્રહ્માંડ જ્ઞાનનો લોભ રહેવાથી સત્ય માર્ગ દેખાતો.
નિશ્ચયાભાસી થવાનો ભય એટલે કે શુદ્ધ અને અશુદ્ધ પર્યાય હું ભિન્ન છું, પર્યાય માત્રથી હું જુદો છું એમ ત્રિકાળી સ્વભાવ તરફ હું જાઈશ તો વર્તમાન એમ કે પર્યાય રહી હું છું તો એનું નામ નિશ્ચયાભાસી પણ આવશે. માટે એવો ભય રાખમાં, નિશ્ચયાભાસી પણ નહીં થાય એનો ભય છોડી દે. આત્મા ઉત્પાદયથી રહી ધ્રુવ પરમાત્મા હું છું, નિષ્ક્રિય છું એમ શ્રદ્ધામાં લે. એક વાત, એને ભય લાગે છે, એકાંતનો ભય લાગે છે, પણ સમ્યક એકાંત થઈ જશે એને વિશ્વાસ નથી આવતો. પર્યાયથી રહીતો છું એમ વિચારવામાં, શ્રદ્ધા કરવામાં એકાંતનો દોષ લાગશે, મિથ્યા એકાંત થઈ જશે, પર્યાયને હું માનતો નથી એમ થઈ જશે. તો પર્યાય તો છે, ભગવાને પર્યાય તો કરી છે અને પર્યાય છે એમ તો માનવું જોઈએ. એટલે એને નિશ્ચયાભાસનો ભય રહ્યા કરે છે, ડર રહ્યા કરે છે. શુદ્ધનીના પક્ષમાં એ આવી શકતો નથી, શુદ્ધનીના પક્ષાથી ક્રાંતિને અનુભવ કરી શકતો નથી. સમ્યક એકાંતમાં આવ્યા વિના અનેકાંત જ્ઞાન થઈ શકતું નથી, પણ એને ભય રહે છે તો નિશ્ચયાભાસી થઈ જાય. બીજા મને નિશ્ચયાભાતી કહેશે એક વાત, અને બીજું આનો ભય બતાવ્યો નિશ્ચયાભાતી, બીજું પ્રમાણ જ્ઞાનનો લોભ રહેવાથી, કેમ કે વસ્તુ દ્રવ્યપ્રિય સ્વરૂપ છે એમાંથી પર્યાય નથી આત્મામાં, એમ નથી, દ્રવ્યને પ્રિય સ્વરૂપ વસ્તુ છે, એટલે કે જ્ઞાનનો વિષય જે છે, વ્યવહારનો વિષય છે, એને એને જાણીને એ જ આત્મા છે એવો એને લોભ રહ્યા કરે છે, પણ એ લોભ અનંતાનો બંધીનો છે, એને ખબર પડતી નથી. પ્રમાણ જ્ઞાનમાં દ્રવ્યપ્રિય સ્વરૂપ વસ્તુ છે એને સ્વીકારવી જોઈએ. પર્યાયનો અભાવ દ્રવ્ય સ્વભાવમાં છે એમ નહીં, દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે તો એને જાણવાનો લોભ રહે છે, જાણવાના બાના નીચે એને જ આત્મા માને છે, એટલે કે પ્રમાણનો લોભ રહી જાય છે, અને નિશ્ચયાભાસનો ભય રહી જાય છે, બેમાંથી એક સ્વરૂપને પામતો નથી. જો નિશ્ચયાભાસનો ભય યા કરે તો એ ભૂતાર્થનો આશ્રય કરી શકતો નથી, ઘી ના આવે ધ્યાનમાં, કેમ કે પર્યાયથી રહીત એ ધ્યેય છે, અને પર્યાયથી રહીત હું આત્માને જો સ્વીકારવા જાઉં માનવા જાઉં તો હું નિશ્ચયાભાસી થઈ જઈશ એવો એને ભય યા કરે છે, એટલે પર્યાયથી ભિન્ન આત્મા છે એ એને શ્રદ્ધા જ્ઞાનમાં આવતું નથી. બીજું પ્રમાણનો લોભ રહીએ છે કે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે એને જાણવી તો જોઈએ નહીં, એના બે કટકા કેમ કરવા, દ્રવ્ય પર્યાય સ્વરૂપ એક જ સત્તા છે, એક જ વસ્તુ છે, દ્રવ્યને પર્યાય કંઈ ભિન્ન ભિન્ન બે સત્તા નથી, એમ એને પ્રમાણ જ્ઞાનનો લોભ રહીએ છે. નિશ્ચયાભાસનો ભય ને પ્રમાણ જ્ઞાનનો લોભ રહીએ છે, બેમાંથી કોઈ પણ જીવ એકમાં અટકે તો પામી શકતો નથી. એને ભય થઈ ગયા છે, હાય હાય મોક્ષ માર્ગથી આત્મા રહી છત્રીને જાણનારી કેવળ જ્ઞાનની પર્યાયથી હું ભીન, કેવળ જ્ઞાનના પરિણામ મારામાં નહીં, એટલે એને ભય લાગે છે. પર્યાયમાં એની હેયપણાની બુદ્ધિ આવી શકતી જ નથી, ભય લાગે એટલે. અને પ્રમાણનો લોભ છે એટલે પર્યાય સ્થિતિ ને આ એક બંધ કરી શકતો નથી. દ્રવ્યપ્રિય બે ને જાણવું જોઈએ, જ્ઞાનીઓ બે ને જાણે છે, એક સમયમાં બે જણાય છે, શાસ્ત્રમાં પણ પ્રમાણ જ્ઞાનની પ્રધાનતાથી બે તત્વ જણાય છે યુગપદ એક સમયમાં, એમાં આવે છે કે નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં બેનો જ્ઞાતા થાય છે એમ, કેવળી છે એમ, બે નયોને જાણે છે પણ કોઈ નહીં પક્ષ ગ્રહણ કરતો નથી, એટલે એવા શાસ્ત્રના બાના નીચે પણ એ પ્રમાણ જ્ઞાનનો વિષય એને ઉપાદેય થઈ જાય છે, પ્રમાણ પૂજ્ય થાય છે એટલે નિશ્ચય નહીં પૂજ્ય થતું નથી. 603
ક્ષણિક ભાવ વ્યક્ત છે તેને ગૌણ કરવો અને શિકારી ભાવ અવ્યક્ત છે તેને મુખ્ય કરવો,
આ મુખ્ય ગૌણની જ રમત છે. ક્ષણિક ભાવ એક સમયની પર્યાય છે, તે વ્યક્ત છે માટે બાહ્ય છે, અને તેને ગૌણ કરવો, ગૌણ કરવો એટલે તેમાં આત્મબુદ્ધિ છોડી દેવી, એનું નામ ગૌણ કહેવાય. અને ત્રિકાળી ભાવ અવ્યક્ત છે એટલે જુદો છે ઓનાથી, તેને મુખ્ય કરવો. મુખ્ય કરવો એટલે એમાં અહમ બુદ્ધિ કરીને એનો જ અનુભવ કરવો કે જ્ઞાયક ભાવ હું છું, એનું નામ ત્રિકાળીને મુખ્ય કિરો કહેવામાં આવે. ત્રિકાળીનું અવલંબન લેતા ક્ષણિક પર્યાયનું અવલંબન છૂટી જાય છે, તેજે ત્યારે પર્યાયને ગૌણ કરી કહેવાય. આમ જ્ઞાનમાં ગૌણ કરીને આને મુખ્ય કરે એમ નહીં. ત્રિકાળી સામાન્ય સ્વભાવનું અંતર્મુખ થઈને અવલોકન કરતા વિશેષ ભાવ છે તેનો આશ્રય છૂટી જાય છે પર્યાયનો. પર્યાયનો આશ્રય છૂટી ગયો તેનું નામ પર્યાયને ગૌણ કરી કહેવામાં આવે. ગૌણ એટલે વિચારમાં ને વિકલ્પમાં આ દ્રવ્ય સ્વભાવ તે હું ને પર્યાય તે હું નહીં, એ મુખ્ય ગૌણમાં નથી થતો. મુખ્ય ગૌણ એટલે ત્રિકાળી સામાનનું અવલંબન અને વર્તમાન વર્તા પરિણામનું અવલંબન છૂટી જવું, આશ્રય છૂટી જવો, અવલંબન છૂટી જવું, આત્મબુદ્ધિ છૂટી જવી, સર્વથા સર્વથા અવલંબન છૂટી જવું, આ એને પર્યાયને ગૌણ કરીને દ્રવ્યને મુખ્ય કરીને અનુભવ કર્યો કહેવાય. એટલે કે શુદ્ધાત્માનો પ્રત્યક્ષપણે અનુભવ કરતા અતિન્દ્રિય સુખ પ્રગટ થાય છે. નિશ્ચય એટલે અનુભવ, યથાર્થ નિશ્ચયમાં સ્વાશ્રિત નિશ્ચય નહીં પ્રગટ થતા એને સુખ પ્રગટ થાય છે. 605 જગત ને એક પ્રસિદ્ધ જીના ગમમાં જે પ્રસિદ્ધ વાત છે એ વાત પેલા કરી કે જો તને આ વાત બેઠી હોય તો એવા જીવને માટે કહે છે જેમ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ નથી કરતું, કાંઈ પણ કરતું નથી, એમ એક દ્રવ્ય બીજા દ્રવ્યને કરે એ પ્રકારે વસ્તુનું સ્વરૂપ જ નથી તો બે દ્રવ્યનું અસ્તિત્વ ભિન્ન ભિન્ન રહી શકે નહીં. જો તને એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતું નથી એ વાત તને જો મગજમાં ઉતરી ગઈ હોય અને હકાર આવ્યો હોય તો હવે એક ઊંચા પ્રકારની વાત તને કહું. તેમ તેવી રીતે એક સત બીજા સતનું કાંઈ નથી કરતું, શુદ્ધ આત્મા શુદ્ધ અને અશુદ્ધ પર્યાયને કરતો નથી. શુદ્ધ આત્મતત્વ સામાન્ય છે તે સત છે એ એક સત, અને વિશેષ પ્રગટ થાય છે એ બીજું સત. એક સત બીજા સતને કંઈ પણ કરતું નથી, એની જેમ કરતું નથી કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને કરતું નથી તેની માફક એમ. ત્રિકાળી સત ક્ષણિક સતને કરે જ નહીં અને ક્ષણિક સત ત્રિકાળીનું કંઈ કરતું નથી. ક્ષણિક સતમાં ગમે તેવી અશુદ્ધિ આવી જાય તો દ્રવ્યને અશુદ્ધ કરી શકતું નથી. ક્ષણિક સત તીવ્ર મિથ્યા આવી જાય તો પણ ક્ષણિક સત ત્રિકાળી સત જે શુદ્ધ છે એમાં કંઈ ફેરફાર કરી શકતું નથી. અને કેવળ જ્ઞાનનો ભડકો થઈ જાય તો પણ ત્રિકાળી સતને કંઈ પણ વધારી શકતું નથી, આમાં ઘટાડી શકતું નથી અને આમાં વધારો કરી શકતું. ત્રિકાળી સત તો પર્યાયને ના કરે પણ પર્યાય દ્રવ્યને કંઈ કરી શકતું નથી. બે બોલ સામ સામા દીધા. એટલે અનંત કાળ થી જીવ કદાચિત એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી ન શકે કેમ કે વ્યાપી વ્યાપક સંબંધનો અભાવ છે. બીજું સ્વચતુષ્ટમાં પરચતુષ્ટિ નાસ્તી છે, દ્રવ્યથી ભિન્ન ક્ષેત્રથી ભિન્ન કાળથી ભિન્ન ભાવથી ભિન્ન ચારે બાજુથી એનું ક્ષેત્ર જ ભિન્ન છે. એક દ્રવ્ય અને બીજા દ્રવ્યની સત્તાય ભિન્ન ભિન્ન છે, બે વચ્ચે અત્યંત અભાવ છે, અત્યંત અભાવ છે. એટલે એ વાત તો બેસે ઘણી, કોઈ કોઈ વખતે કોઈ ભાવમાં અહીંયા સુધી તો આવી ગયો, કોઈ કોઈ વખતે કોઈ ભાવમાં, દરેક ભાવમાં નથી આવ્યો, પણ વિકલ્પાત્મક જ્ઞાનમાં એને ન્યાયથી યુક્તિથી આગમથી યુક્તિથી એને અહીંયા સુધી આવ્યો છે. પણ ત્રિકાળી દ્રવ્ય પર્યાયને કરેની ત્યાં સુધી પહોંચ્યો જ નથી. જો અહીંયા સુધી પહોંચે તો એને અનુભવ થયા વિના રહેતો જ નથી. અનુભવ થાય થાય ને થાય જ. પણ એને અંતરથી એ વાત બેસવી જોઈએ. કેવળ શ્રી ગુરુ કહે છે કે આગમ કહે છે કે જ્ઞાનસિંહભાઈ ચોગાનીએ કહ્યું, માત્ર માટે હા પાડવી એમ નથી. એને અંદરમાંથી એને બેસાડવું જોઈએ. હવે આ વાત બેસાડવા માટે દ્રવ્ય પર્યાયને કરતું નથી, અથવા દ્રવ્યનો જે ગુણ છે, દ્રવ્યમાં રહેલો ગુણ છે, એ પોતાના પરિણામને કરતો નથી. શ્રદ્ધા નામનો ગુણ શ્રદ્ધાની પર્યાયને કરતો નથી. ચારિત્રની ને જ્ઞાનની પર્યાયને તો કરી શકે નહીં, પણ શ્રદ્ધા નામનો ગુણ પોતાની પર્યાયને પણ મિથ્યાત્મની પર્યાયને કરતો નથી, ને સમ્યક દર્શનની પર્યાય થાય એટલે શ્રદ્ધા ગુણ કરતો નથી. આ વાત બેસવી અપૂર્વ છે. બેસે તો ન્યાલ થઈ જાય, કરતા બુદ્ધિ છૂટી જાય, અકર્તા સ્વભાવમાં આવતા દ્રષ્ટિમાં જ્ઞાતા આવ્યો એટલે સાક્ષાત જ્ઞાતા રૂપે પણ લઈ જાય. આના માટે એક ઊંચામાં ઊંચો ન્યાય, આ સિદ્ધાંત સિદ્ધ કરવા માટે એક ન્યાય આપ્યો. આપણે ત્યાં 68 સાલમાં, એટલે આ 83 સાલ થઈ, 15 વર્ષ પહેલાની વાત છે, જ્યારે પરમાત્મા પ્રકાશની 43-65 અને 68 ગાથા ચાલતી હતી, ત્યારે ગુરુદેવે એક જબરજસ્ત ન્યાય આપ્યો જેમાં કોઈ તર્કને અવકાશ નથી એવી એક વાત કરી મજબૂત, કે જુઓ એક પરમાણુ છે, એક પરમાણુ છૂટો લેવો, સ્કંદનો અંદર રહેલો એ નહીં, એક પરમાણુ છૂટો, એમાં સ્પર્શ સ્કંધ ને વર્ણ ગુણ ચાર, ગુણો બધા સરખા. હવે એની અંદર રસ ગુણ લ્યો, રસ નામનો ત્રિકાળી ગુણ છે એમાં, એક પરમાણુ ઈ રસગુણની અંદર ઘડીકમાં ખાટી પર્યાય થાય, ઘડીકમાં મીઠી થઈ જાય, મીઠીમાં પણ સંખ્યાત ગુણી મીઠી, બીજા સમયે અસંખ્યાત ગુણી મીઠી, ત્રીજા ગુણે ત્રીજા સમયે અસંખ્યાત ગુણી કડવી. જો ગુણ સદસ છે, ગુણ એ પર્યાયનો કરતા હોય, ગુણ એનો પર્યાયનો કરતા હોય તો પર્યાય સરખી નિરંતર આવવી જોઈએ. પણ પર્યાયમાં ફેરફાર થઈ જાય છે અને સ્કંદમાં નથી, નકર તો કે નિમિત્તથી આ થયું. સ્કંદનો ન લેવો એટલો પરમાણુ છૂટો, નિરપેક્ષ
શુદ્ધ પરમાણુ,
શુદ્ધ પરમાણુ. છતાં પણ પર્યાયની અંદર આ પ્રકારે ફેરફાર સ્વયં ખ્યાત કરે છે, એનાથી સિદ્ધ થાય છે કે દ્રવ્ય પર્યાયનો કરતા નથી. અકાટ્ય દલીલ છે. સર્વજ્ઞ ભગવાનની સામે કોણ પડી શકે? ન્યાયથી બેસી જાય બરાબર. અને સ્કંદની અંદર પણ જે ફેરફારો થાય છે, એક પરમાણુ બીજા પરમાણુ અડતું જ નથી, એક પરમાણુથી બીજા પરમાણુમાં કઈ ફેરફાર થતો નથી, પણ તે વખતે પણ જેમ છૂટો પરમાણુ હતો એમ જ એ પ્રમાણે કામ્ય થાય છે. પણ ઓલામાં તો કોકને નિમિત્ત નૈમિત્તિકનો ગોટાળો કરવાનો પ્રસંગ આવે એટલે છૂટો પરમાણુ દાખવાય. હવે બે પરમાણુ લ્યો, તમે બે પરમાણુના ગુણો સરખા, રસગુણ સરખા બેના, એક ખાટા રૂપે પરણવી જાય છે અને એક કડવા રૂપે પરણવે, બેના સામાન્ય સરખું બેનું, બે પરમાણુનું સામાન્ય ગુણ રસ નામનો ગુણ સરખો અને એના પરિણામમાં બેમાં મોટો ફેર કડવું ને મીઠું, તો જો ગુણ એનો કરતો હોય એક સરખું બધાનું આવવું જોઈએ. અને એમાં પણ ઘટવાદ ન થવી જોઈએ. અવિભાગ પ્રતિષેધ ઘટવા વધવાનો જોઈએ. થોડું મીઠું ઘડીકમાં, ઘડીકમાં વધારે મીઠું, ઘડીકમાં કડવું ને ઘડીકમાં ખાટું થઈ જાય. ખાટો ભાવ પલટીને મીઠો થઈ જાય, મીઠો કડવો થઈ જાય છે. તો પર્યાય સત અહેતુ છે, દ્રવ્ય પર્યાયને કરતો નથી. બીજી એક વાત યોગ સાધની અંદર આવે છે. એક અમિત ગતિ આચાર્ય થઈ ગયા, એનું યોગ સાધ છે, સંવર અધિકાર છે. એની 18-19 ગાથા છે. એમાં એમ કહ્યું છે કે આત્માને આત્માનો પ્રત્યક્ષ અનુભવ થાય છે જ્યારે, ત્યારે મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન પ્રગટ થાય છે. એટલે કુમતિ કુશ્રુતનો વ્યય અને સમ્યક મતિ સમ્યક શ્રુતનો ઉદય થાય, પ્રગટ થાય. હવે એ મતિ શ્રુત જ્ઞાન જે પ્રગટ થાય છે એનો દાતા ગુરુ તો નથી, દાતા એટલે કરતા દેનાર. ગુરુ શ્રી ગુરુ તો નથી, પણ પોતાનો આત્મા પણ દ્રવ્ય પણ એનો કરતા નથી, દાતા નથી, એમ લખ્યું છે. અને અનુસંધાનમાં ચાલે છે વાત. એક સત બીજા સતને કઈ પણ ન કરી શકે, એક સત બીજા સતને કરી શકે તો બે સતનો ખૂન થાય છે. દ્રવ્ય સત અને પર્યાય સત રહેતું નથી. અને જો એક સત બીજા સતને કરે તો આત્માનો સ્વભાવ જ્ઞાતા રહી શકતો નથી, પણ કરતા બની જાય છે. એટલે આત્માના સ્વભાવનો નાશ થાય, કોઈ કાળે સ્વભાવનો નાશ થઈ શકે. એની દ્રષ્ટિ વિપરીત કરે ભલે, પણ સ્વભાવનો નાશ ન થાય. કરતા બુદ્ધિ ભલે રાખે, કરતા બુદ્ધિ કરે, હું કરનાર છું, તો એની બુદ્ધિમાં દોષ આવ્યો ને, એની મતિમાં દોષ આવ્યો. કરતા માને તેથી કઈ જ્ઞાતા કરતા બની જાય? જ્ઞાતા તો કરતા બની શકતું નથી. માટે આ વાત ઊંચામાં ઊંચી છે. જેને સમ્યક દર્શન નથી થતું એમ ગણાતીએ છે, એનું કારણ પોતાના પરિણામનો હું કરતા છું, પરનો કરતા નથી. પરનું કરતા તો છોડ્યું, થાકીને છોડ્યું કા સમજીને છોડ્યું એ તો એ જાણે. જેમ કે આ ભાઈ નો દાખલો આપણે નજર સામે છે, સમજી
ગયા.
હળીયાપટ્ટી કરતા હતા, નાતા માટણ હલે છે એ તો નક્કી થયું કે હું જો આનો કરતા હું તો સુધારી શકું. તો થાકીને કે સમજીને, ગુરુદેવના પ્રતાપે સમજીને કે થાકીને, પણ કરતા નથી. એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા નથી, ત્યાં સુધી તો આવ્યો છે. પણ મારો ભગવાન જે આત્મા છે અંદર નિષ્ક્રિય, એ ઉત્પન્ન થતા પરિણામનો પણ કરતા નથી. એ વાત જ્યારે એના હૃદયમાં બેસશે અંતરથી, ત્યારે પર્યાય દ્રષ્ટિ છૂટીને દ્રવ્ય દ્રષ્ટિ થશે, થશે, થશે. એટલે તો આપણે એને ચર્ચા ઉપાડી એટલા માટે. મૂળ વસ્તુ છે, આ વસ્તુ મૂળ છે, મૂળમાં ભૂલ છે. કેમ? બીજું કે આગમની અંદર પણ વ્યવહારનીના કથનો કોઈ પાર વગર ના આવે, અને વ્યવહારનીના કથનમાં જ્યારે આત્મદ્રવ્ય પરણવે છે ત્યારે જે સમયે જે પર્યાય પરણવે તેનો તેને કરતા કહેવામાં આવે છે. એના માટે પરદ્રવ્યથી ભિન્ન પાડવા માટે એવો ન્યાય આપે છે કે અતત સ્વરૂપમાં કરતા કર્મ સંબંધ ન હોય, પણ તત્ સ્વરૂપમાં આવ્યો એટલે એક દ્રવ્યમાં જ કરતા કર્મ ઘટી શકે છે. વ્યાપ્યાપક સંબંધ એક સત્તામાં હોય. આત્મા કરતા છે અને આત્માનું જ્ઞાન શાસ્ત્રનું જ્ઞાન નહીં, આત્માનું જ્ઞાન, એ આત્માનું કર્મ છે. અને એ બેને તાદાત્મ સંબંધ છે ત્યાં સુધી આવે. કર્તા કર્મ સંબંધ છે, નિધિત નિષેધી શકાય જ નહીં. આત્મા કરતા અને જ્ઞાન કર્મ, આત્મા કરતા અને રાગ કર્મ, એ તો નિષેધી શકાય છે, પણ આનો તો નિષેધ થઈ શકે નહીં. આવી આવી વાતો વ્યાપ્યાપક સંબંધ એક દ્રવ્યમાં હોય એવી વાતો ઠેક ઠેકાણે ઢગલા બધા હોય. જ્ઞાનની ગાથા વ્યવહારને સગળો ભૂતાર છે ખ્યાલમાં રાખીને, 56મી ગાથામાં વ્યવહારને કેમ ભૂતાર છે કે બીજાના ભાવને બીજાનો કહે છે, પર્યાય પર્યાયને કરે છે, અને વ્યવહાર કહે છે કે આત્મા પર્યાય કરે છે. એ વ્યવહારનો જ્યારે અંદરથી નિષેધ આવશે ત્યારે દ્રષ્ટિ દેવમાં આવે. આગમના બાના નીચે પણ એ વ્યવહારનો પક્ષ રહી જાય છે. કુંકુન ભગવાનનું વચન એ વ્યાપ્યાપક સંબંધ એક દ્રવ્યમાં હોય, આત્મા કરતા છે ને આત્માના પરિણામ જ એનું કર્મ છે, અન્ય દ્રવ્ય કર્મ નથી. પણ ત્યાં આત્મા કરતા ને એના પરિણામ કર્મ એમ સિદ્ધ નથી કરવું, તું અન્ય દ્રવ્યનો કરતા નથી એમ સિદ્ધ કરવું છે, અને અન્ય દ્રવ્યથી તારા પરિણામ થતા નથી એમ સિદ્ધ કરવા માટે આત્મા જ પોતાના પરિણામનો કરતા છે. એટલી મર્યાદિત વાત એમાં છે. એને અમર્યાદ પણ એ શ્રદ્ધામાં રાખે તો આગમના બાના નીચે પણ એક સાથ બીજા સાથનું કરે છે એમ આવતા દ્રષ્ટિ વિપરી થઈ જાય. આ વિષય વાદ વિવાદનો નથી. આગમના આધાર આપે તો હજારો આધાર મળે. આત્મા એક એક દ્રવ્ય પોતાના પરિણામને કરે છે પણ અન્યને કરતો નથી. આવો આધાર તો સેંકડો હજારો જગ્યાએ મળે, પણ એક સત બીજા સતને ન કરે, આત્મા પોતાના પરિણામને બદમોક્ષનો કરતા નથી, એ વાત તો ક્યાંક વિરલ દ્રવ્યાન યોગમાં પણ શોધો તો મળે. બાકી મળવી મુશ્કેલ. આધારોના જાય આનો આધાર ઓછો, સુધરીનું કથન જ ઓછું, વ્યવહારને ના કથન ઢગલા બધું. પણ તક છે અટળ્યા, એક તક વૈગી બીજી તક ઉભી છે, એક સાથ બીજા સતનો કઈ પણ કરી શકે, તેની માફક એક દ્રવ્ય બીજા દ્રવ્ય કરી ન શકે, એની માફક 100% એની માફક છે એમ. પણ કથનચિત કરતા કહ્યું ને, કથચિત કરતા એવું એટલે પરણવે છે માટે કરતા કહ્યું, એ વ્યવહાર છે ને, વ્યવહાર તો અમૂતાર છે. તને એકવાર 11મી ગાથા તો તને કહી દીધી છે કે સર્વજ્ઞ ભગવાને કહેલો વ્યવહાર, સર્વજ્ઞ ભગવાન એમ કહે છે કે મારો કહેલો વ્યવહાર અસત્યાર છે એમ તું શ્રદ્ધા કરજે. જો મારો કહેલા વ્યવહારને સત્યાર્થ માનીશ તો મિથ્યા દ્રષ્ટિ. પણ પ્રભુ તમે કહ્યું ને, મેં પણ કહ્યું છે ને કે વ્યવહાર અભૂતાર, મેં કહ્યું છે, એ મેં કહ્યું છે, ઈ કેને કહ્યું છે? આ પાયાની વાત છે. સમ્યક દર્શન ન થવાનું કારણ નાતાને કરતા માં એનું સમય છે. મિથ્યાસલ્ય માયાસન નિદાન પર મિથ્યાતો નો આસલ્ય કાંટો નાતા ને કરતા પર્યાય સ્વયં સત અહેતુ એના સ્વ ઉપરે થયા જ કરે છે. એક આ પરમાણુ ના ગુણ નો દાખલો આપ્યો ગુરુદેવે 15 વર્ષ પહેલા. આનાથી વધારે શું કીએ? લાકડી લીધી, આ તો પ્રગટ દ્રષ્ટાંત છે કે બધા પરમાણુ એક એક છૂટા પરમાણુ ગણાય હોય એમ જો ઘણા પરમાણુ લ્યો
બધા પરમાણુનું સામાન્ય ગુણો બધાના રસનું સરખા અને બધા પરમાણુની પર્યાયમાં ફેરફાર. કોઈ પર્યાય કોઈ બીજા પરમાણુ ની હારે મળી શકે નહીં. 1,00,000 છૂટા પરમાણુ લ્યો, 1,00,000, અને 1,00,000 પરમાણુ નો રસગુણ સામાન્ય અને 1,00,000 પરમાણુ ની રસગુણ ની પર્યાય કોઈની હારે કોઈને મળતી આવે નહીં.
બોલો,
તો આ ફેરફાર ક્યાંથી છે? કે પર્યાય સતન છે, રસ ગુણ એનો ઉત્પાદક નથી. ઉત્પન્ન થાય એને કોણ ઉત્પાદ કરે? ઉપજતાને કોણ ઉપજાવે? સ્વયં જય થાય એનો નાશ કોણ કરે? જ્યારે જ્યારે સમય તો સંકટનું નથી એ પ્રશ્ન ઉઠે ત્યારે હું ગુનેગાર છું, હું ગુનાતાને કરતા માનતો આવ્યો છું, સંસ્કાર અનાદિના છે. એ સંસ્કાર જળ મૂળમાંથી જવા બહુ મુશ્કેલ. કોઈ વિરલો જ, કોઈ વીર્યવાળો જીવ એનો નિષેધ કરી શકે. હું મારા પરિણામનો કરતા હું નિષ્ક્રિય અપરિણામ પરમાત્મા. નિષ્ક્રિય અને પરિપૂર્ણ બે શબ્દ આવ્યા હતા. નિષ્ક્રિય છે માટે પરિણામ નો કરતા નથી અને આત્મા પરિપૂર્ણ છે માટે પર્યાય નો કરતા નથી. પણ આ વાત અંતર થી જેને ઉગશે, અંદર ની સ્ફૂર્ણ આવવી જોઈએ. અંદર થી
એટલો પરિપૂર્ણ છીએ પણ નીચે ત્યાં ન કીએ બંધ બેસવું
એનો પ્રશ્ન કર્યો કે નિષ્ક્રિય થી કો અર્થ? આત્મા નિષ્ક્રિય છે એમ તમે કહો છો, એનો અર્થ શું? એનો ભાવાર્થ શું? એનો ન્યાય આપો ને કઈ કે આત્મા નિષ્ક્રિય નિષ્ક્રિય ક્રિયાથી રહી નથી બેસતી, ભલભલાને બેસતી. આપણા વાંચનકારોમાં ઘણા બેસતી આત્મા નિષ્ક્રિય. બોલો, ક્યાં લખ્યું છે આ પ્રશ્ન? કરાય નિષ્ક્રિય છે એનો ન્યાય આપ્યો કે બંધના કાલ બુદ્ધિ ક્રિયા રાખે. વાત તો સાચી છે, રાગ નો કરતા નથી એ વાત તો અમને ગમે છે. કેમ કે રાગ કરવાથી તો દુઃખ થાય, રાગ કરવાથી દુઃખ થાય માટે હું રાગ નો કરતા નથી. જોજો, પણ વિતરાગ ભાવ નો તો કરતા આત્મા છે. કેમ કે વિતરાગ ભાવ કરવાથી તો સુખ થાય અને સુખ અમારે જોઈએ છે. દુઃખ નથી જોતું માટે રાગનું હું કરતા નથી. કેમ કે રાગનું ફળ દુઃખ આવે છે એટલે રાગનો કરતા નથી. એ તો વાસ્તવિક લાગે છે. પણ વિતરાગ ભાવનો ધર્મનો કરતા નથી. અધર્મનો કરે તો દુઃખી થાય, ધર્મ કરે તો સુખી થાય. તો ધર્મ કરે તો થાય, ધર્મ કર્યા વિના ન થાય. કેમ, શું કામ ધર્મ કરવો? સુખી થવા. હવે જો તમે કહો કે ધર્મ નો કરતા આત્મા નથી તો ધર્મ કોઈને ઉત્પન્ન નહીં થાય આવો ઉપદેશ, અને ધર્મ ઉત્પન્ન નહીં થાય તો કોઈ સુખી નહીં થાય. માટે ધર્મ નો કરતા તો આત્મા છે. કાં તો પૂર્વના સંસ્કાર ને કાં નિકટ ભાવ હોય એને આ વાત દેશ બે વાત કરી, કા પૂર્વનો કોક સંસ્કાર અને કા કાળ થી પાકી ગઈ નીકળ ગયો રાજા બોલો. બેસું ઊંચામાં ઊંચી આ વાત છે. એક સત બીજા સત નું કઈ પણ કરી શકતું. કેમ? કેની જેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે
એક દ્રવ્ય બીજા દ્રવ્ય કરે તો આત્મા પોતાના પરિણામને કરે. ઘણો ખુલાસો
થયો કરવું છે એવી વાત લઈને પછી કેવું નિકાલ સાંભળે છો નથી કેવું પર્યાય નું કથન નથી એક બીજા ન કરી તમે લીધી વાત
હું સમજાવું હું શું કહ્યું તમે સમજો નહીં એક દ્રવ્ય ન કરે
હોળી જો પકડાઈ જાય તો આ વાત રહેતી નથી એમ બસ આટલી વાત તો શું થાય કે નિકાલ સામાન્ય સ્વભાવનું જેમ છે એ તાર ઉપસી આવે અને ઉપસે અને પછી વિતરાગતા થાય ન થાય પ્રશ્ન નથી
પોતે જાણે એને એને વીર્ય એનું વીર્ય કામ કરતું હોય કરતા બુદ્ધિ માં તો ક્યાંથી છોડી શકશે એટલે દ્રવ્ય નિષ્ક્રિય જેને બેસે એનું વીર્ય ઉપડે દ્રવ્યને સક્રિય માનતો હોય એનું વીર્ય ઉપડે જ નહીં આ વાત છે ને એ અંદરની છે આ કહેવાથી કોઈ સમજી જાય એના ન્યાયમાં એના જ્ઞાનમાં આવે પણ અંદરથી સલ્ય છૂટવું અંતરના ઊંડાણમાંથી એ અપૂર્વ વાત છે આગમ કે છે માટે હાચું ગુરુદેવ કે છે માટે હાચું એમ નહીં પોતાના અંદરમાંથી બેઠવું હોય પછી કોઈ કરોડ માણસ સામે આવે તો ફરે નહીં એનું સુધાર પણ જો આત્મા પર્યાય નો કરતા હોત તો શ્રીમંદર ભગવાન અત્યારે મોક્ષ ની પર્યાય કરી દે ને તેરમાં ઠેઠ તેરમાં અહીંયા તીર્થંકર થશે ચોવીસીમાં તેરમાં તીર્થંકર ત્યાં સુધી એ દેહમાં સ્થિત છે દેહમાં ખરેખર જેલમાં પુરાયેલા છે એક અપેક્ષા એ દ્રવ્ય મોક્ષ થતો નથી ભાવ મોક્ષ થઈ ગયો
અનંત વીર્ય પાછો
અનંત વીર્ય પ્રગટ થયું અને ઊંચામાં ઊંચું કામ ગલગલિયા થાય કે હા મોક્ષ ની પર્યાય તો કરવી જોઈએ એ ભલા કેમ કરતા નથી કેમ કે કરતા બુદ્ધિ હોય ને એને એમ થાય સોલો ઉઠે કે એ ભલા એવું ઊંચા પ્રકારનું કામ કેમ નહીં કરતા હોય એને ખબર નહીં હોય કે આ કરવા જેવું છે બોલો આવ્યા ગપ્પા સોલા ઉઠે અંદરમાં હા આત્મા કરતા જ્ઞાતા છે ને જ્ઞાય છે એ વાત બેસે એને કરતા બુદ્ધિ રાખીને ગમે એટલા શાસ્ત્ર વાંચે ગમે એવા વ્યાખ્યાન સાંભળ્યો એમાં કાંઈ નથી
નિષ્ક્રિય શું એમ આવે ત્યારે વીર્ય
એટલે કે ત્રિકાળ સ્વભાવનો સ્વીકાર આવવો એ અનંતો પુરુષાર્થ છે એમ નામ વીર્ય છે એ પર્યાયના વીર્યમાં એમ આવ્યું હું તો નિષ્ક્રિય છું કરવું મારા સ્વભાવમાં છે કરવું તો નથી પણ થોડીક વાર માટે થાય છે એને મારે જાણવું બંધ કર્યું છે હા થોડીક વાર તો હું એને જાણવાનું બંધ કર્યું એની સામે શું કામ મારી જોવું એની સામે જોતા મને સુખે થતું નથી ને જ્ઞાને થતું નથી કેમ કે એ તો પરદ્રવ્ય છે પર્યાય પરદ્રવ્ય છે પરદ્રવ્યની સામે જોતા પરદવાઓ દુગઈ ત્યાં સુધી અંદરમાં પરદ્રવ્ય છે પર્યાય એનું લક્ષ રહેશે તો એ રાગી પ્રાણીને રાગ થશે ત્યાં સુધી વાત છે બોલા તીર્થંકર ભગવાન તો દુરિયા માટે પર્યાર્થિકની ન્યાય સર્વથા બંધ કર કે તીર્થંકર ભગવાનનું ફરમાન આવ્યું છે, કુંદકુંદ ભગવાને ફરમાયું છે ગુરુદેવના વ્યાખ્યાન ત્રણેય પાછળ અદ્વિચિત અજોડાણ બંધ કરી દે. કરવાની વાત તો આમાં અમે લીધી જ નથી, કેમ કે કરવું એ તો સ્વભાવમાં નથી, અશક્ય છે. પણ વ્યવહારે જાણવું જે છે આવશે પાછળથી, એ પાછળ રાખીને તું આગળ કઈ હમણાં દ્રવિને જાણીને ઘણી કાળ કરતા અકર્તા પણ છોડી એક સમય માત્ર પણ ભગવાન આત્મા કોઈ પણ પરિણામનો કરતા બની શકો નથી, અશક્ય છે. કેમ કે જેમ એક દ્રવ્ય બેને નકરી શકે એમ આ એક દ્રવ્ય કરતા એક પર્યાય ન કરી શકે. જ્ઞાતા છે તો જ્ઞાતા જ છે, કરતા છે નહીં. જે કરતા માને છે એને દૃષ્ટિમાં જ્ઞાતા આવતો નથી. એક દ્રવ્યના બે કરતા ન હોય, પર્યાયને કરે અને પર્યાયને દ્રવ્ય કરે એમ ન હોય. પર્યાય પર્યાયને કરે છે, દ્રવ્ય ત્રણ કાળમાં પર્યાયને કરે છે. એકને બીજાની અપેક્ષા દ્રવ્ય છે તો પર્યાય છે એમ પણ નહીં, પર્યાય છે તો દ્રવ્ય છે એમ પણ નથી. બે સત આ શુદ્ધ નહીંનો વિષય છે. ભગવાન આત્મા અકારક ને અવેદક છે એ શુદ્ધ નહીંનો વિષય છે. પરમ ભાવને ગ્રહણ કરનારી શુદ્ધ દ્રવ્યાર્થિક રહીથી જોવામાં આવે તો ભગવાન આત્મા અકારક ને અવેદક છે. કરતાની વાત જાજી આવે શાસ્ત્રોમાં, આ કરતાની વાત ક્યાંક ક્યાંક કોક જગ્યાએ આવે. ઠેકઠેકાને આત્મા કરતા કહે છે, વ્યાપક શબ્દ. આત્મા પોતાના જ પરિણામનો કરતા છે, વર્દેવનો કરતા ત્રણ કાળમાં નથી. હવે એને કરતા બુદ્ધિવાળા અને વાક્ય મળી ગયું કુંદકુંદ આચાર્ય ઉપર, વિખ્યાત દ્રઢ થઈ ગયું. શાસ્ત્ર અભિનિવેશ કહ્યું કે શાસ્ત્રમાં વ્યવહારની વાત કેટલી આવે એને પકડી લઈએ તો નિશ્ચયની વાત છોડે છે, એમ નામ શાસ્ત્ર અભિનિવેશ. નિશ્ચયનું કથન આવે ત્યારે વ્યવહારના પક્ષવાળો શાસ્ત્રનો આધાર સામે કરે. આ મામલે શું છે? તો કોણ લેખું એમાં લખે છે જો ને? અરે સો જગ્યાએ બતાવું કે સમજી ગયા કે તું સો જગ્યાએ બતાવો છો, મેં 500 જગ્યાએ બતાવું તારી વાત, સમજી ગયા? પણ અમારી વાત તો ગોતીસ નહીં મળશે તને એમ નહીં મળે, કોઈ ઇન્દુર નો હીરો નહીં મળે. ઓલા કાંકરા તો પાના પાનામાં લિખાય છે.
જૂઠા
જૂઠા બોલે બોલા પાસે ફસાઈ જાય માણસ તો ફૂટપાથ ઉપર વયો જાય છે. મુંબઈમાં ઘણા એવા ઠગ મળી જાય ને ખોટું એકદમ આમ યોજના લઈને કાગળની જાય. પણ ઓલો કે ભાઈ એ તો જૂઠા બોલો તો તમને ખબર નહોતી? તો કે ના મને ખબર નહોતી. એમ વ્યવહાર નહીં જૂઠા બોલે છે એને સાચું માને, જૂઠું બોલે છે એને સાચું માને. પાછા શાસ્ત્ર નામે ઠગાય. શુદ્ધ નહીં નું કથન ક્યાંક ક્યાંક વિરલ છે. શુદ્ધ નહીં નું કથન જિનાગમમાં પણ એવો પાઠ છે એ વિરલ ક્યાંક ક્યાંક છે. પણ એનું ફળ મોક્ષ જાણીને શ્રી ગુરુએ એનો ઉપદેશ મુખ્યપણે આપ્યો છે કે જીવનું હિત એમાં થાય. અરે આપીને વયા ગયા કરોડો અબજો રૂપિયા મૂકીને જાય છોકરા પાછળ પણ એને ભોગવતા ના આવડે તો એના ભાઈ છૂટે બાપ તો મૂકી ગયો. એને ઉપયોગ કરતા વાળું નહીં ને એમ ધર્મ પિતા બધું મૂકી ગયા પણ એનો ઉપયોગ કરતા વાળું નહીં. ધર્મ પિતાને ખોટા ઠરાવનારા નીકળ્યા એવો અકાળ છે. એની ભૂલ કાઢવાનો 605 પૂરા છે. થઈ ગયું પૂરું? બરાબર કોટભાઈ વિચારથી તમારા પરિણામ ના તમે કરતા નથી નહીં કરતા નહીં પણ જ્ઞાતા તો કરો કે નહીં? પરદ્રઢ જ્ઞાતા નહીં સ્વદ્રઢ જ્ઞાતા સચિદાનંદ પરમાત્મા ચૈતન્ય પ્રભુ એમાં રાગ પણ નથી ને એમાં વિતરાગ પર્યાય પણ એમાં નથી, એમાં કઈ નથી. પ્રમોદ પણ નથી અને અપ્રમોદ દશાઓ પણ એમાં ભગવાન આત્મા ત્રિકાળમાં નથી. પ્રમાણ થી દ્રવ્ય પર્યાય નું કરતા છે એટલે કે વ્યવહાર ને દ્રવ્ય પર્યાય નું કરતા પ્રમાણ કયો કે વ્યવહાર કયો? એક જ પછી ક્યાંય ડગી ન જતા ધ્યાન રાખજો. અત્યારે કાળ એવો પ્રમાણ થી દ્રવ્ય પર્યાય નું કરતા છે. આખા પ્રમાણ ની અપેક્ષા એ જોવામાં આવે તો દ્રવ્ય પરણવે છે માટે એને કરતા કહેવામાં આવે. એવો વ્યવહાર જેના ગમમાં રહેલો છે. વ્યવહાર નહીં થી જોતા એ વ્યવહાર સત્યાર છે પ્રમાણ જ્ઞાતી જોતા. પણ હવે આગળ વધવાનું છે નિશ્ચયથી. ઓલો વ્યવહાર કયો? પ્રમાણ છે એટલે વ્યવહારથી. નિશ્ચયથી દ્રવ્ય પર્યાયનું કરતા નથી. હા, એ આપણે જે અત્યારે ખુલાસો કર્યો એનો એક વાક્ય પાછો ઉમેર્યો. 608
વર્તમાનમાં જ અક્રિય અપરિણામી છે અર્થાત કોઈ ક્રિયા કરવાનો અભિપ્રાય નથી. કાંઈ કરવું કરવું
અભિપ્રાય નથી. ક્રિયા થાય છે પણ ક્રિયાને હું કરું એવું મારા શ્રદ્ધામાં નથી, અભિપ્રાયમાં નથી. ક્રિયા સ્વયં ભલે થાય પણ હું મારા શ્રદ્ધામાં છે નહીં કે હું કરું એને. કાંઈ કરું કરુંમાં સ્વયં પરિણમતા પરિણામને, સ્વયં ઉપજતા ઉત્પાદને, કરું કરુંમાં
શું કહે છે કે સ્વયં આપ મેળે પોતાની મેળે પરિણમતા પરિણામને, પરિણમતા દ્રવ્યને નહીં, પરિણમતા ઉપજતા પરિણામને કરવાનો અભિપ્રાય રહી જાય છે. કરું કરું જેને કરતા બુદ્ધિ છે એને સ્વયં પરિણામ પ્રગટ થવા છતાં પણ એને હું કરનાર છું એમ અભિપ્રાયમાં શ્રદ્ધામાં સંજય રહી જાય. વિચાર નથી, સ્વયં ઉપજે એટલે કોણ ઉપજાવે?
નિરાલંબી તત્વમાં બેસી જવું, વર્તમાનમાં જ પરિપૂર્ણ છું, પછી કરવું શું? જ્ઞાન કરવું, એ તો સહજ જ છે, એનો પણ બોજો ઉઠાવવાની જરૂરત નથી.
નિરાલંબી તત્વ એટલે કે જે પરનું કોઈ અવલંબન લેતો જ નથી, અનાદિ અનંત નિરાલંબી તત્વ છે, એવા દ્રવ્યો પર દ્રષ્ટિ કરી અને મઠરી જવું. વર્તમાનમાં જ પરિપૂર્ણ છું, મારે પરિપૂર્ણ થવું નથી, વર્તમાનમાં પરિપૂર્ણ છું, પછી કરવું શું? પરિપૂર્ણ જે તત્વ હોય એને કરવું શું હોય? એને કરવું લાગુ પડતું નથી, ને કરતાપણાની બુદ્ધિ છે એને પરિપૂર્ણ સ્વભાવ સ્વીકાર કર્યો જ નથી. કંઈક પોતાને અધૂરું લાગે છે એટલે પૂરું કરવા માટે કરે છે, પણ હું પરિપૂર્ણ છું એમ જેને દ્રષ્ટિમાં આવ્યું એને કંઈક કરવાનું અભિપ્રાય રહેતો નથી. જ્ઞાન કરવું એ છે, પછી કરવું શું? જ્ઞાન કરવું એ તો સહજ જ છે, જ્ઞાન કરવું એ નથી. જ્ઞાન કરવું એનો નિષેધ કર્યો, પર્યાયને કરવું એ નિષેધ કર્યો, અને ઉત્પન્ન થતી સ્વયં સત પર્યાય એને જાણવું એનો પ્રયત્ન કરવો એમ પણ નથી. એ તો સહજ જ છે, તેનો પણ બોજો ઉઠાવવાની જરૂર નથી. થતા પરિણામને જાણવાનો મારે પુરુષાર્થ કરવો પડે અને હું પરિણામને જાણું એવો સહજ જ્ઞાનનો સ્વભાવ નથી. અતિન્દ્રિય જ્ઞાન તો આત્માને જાણતા જાણતા પરિણામને સહજ જાણી દે છે.
એનો જ્ઞાન કરવું એ પણ બોજો છે.
બોજો છે, કરવું એ તો વસ્તુમાં છે જ નહીં, પણ જાણવાનો તો પ્રયત્ન કરવો જોઈએ ને. પ્રયત્ન વિના સેજ જણાઈ જાય એનું નામ જાણવું કહેવાય. હા, એ તો એ જો કરતા બુદ્ધિ આવી એક ને એક કયો પાછું જ્ઞાનના નામે પણ કરતા બુદ્ધિ પૂછશું. હા, બીજા ભાઈને દાખલ કરવું રાખ્યું એ માટે સહજ શબ્દ વાંચો, એ તો સહજ જ છે. પર્યાયને જાણવાનો અલગ પુરુષાર્થ ન હોય, દ્રવ્યને જાણવાનો પુરુષાર્થ હોય તો દ્રવ્યને જાણતા જાણતા પર્યાય તો સહજ જણાઈ જાય, પછી પર્યાયને જાણવાનો બીજો પુરુષાર્થ કરવો પડે વધારાનો, એમ છે જ નહીં. તો સહજ જ્ઞાન જણાય છે, જાણે છે.
વિકલ્પ સ્વનો અને પરનો એક જ જાતનો છે, ક્ષણિક છે. હું સ્વીકારી જે વિકલ્પ છું મારામાં વિકલ્પ વિનાશી.
વિકલ્પ સ્વનો હોય, હું શુદ્ધ છું, એક છું, અભેદ છું, સ્વનો વિકલ્પ હોય કે પરનો વિકલ્પ હોય, બે ની વિકલ્પ ની જાત, વિકલ્પ વિકલ્પ ને વિકલ્પ છે, એમાં ભેદ ન કરવો કે આ પરનો વિકલ્પ ખરાબ છે અને સ્વનો વિકલ્પ સારો છે એમ નથી. એની વિકલ્પની સમકોટી છે, સમકોટી એ બે નો એક જ હરખો વિકલ્પ છે, ક્ષણિક છે, બે ક્ષણિક છે. હું ત્રિકાળી નિર્વિકલ્પ છું, મારામાં વિકલ્પની નાસ્તી છે. આ નિર્વિકલ્પ સામાન્ય તત્વમાં આજે વિકલ્પ સો કે પરના ઉઠે છે એ વિકલ્પની નાસ્તી છે, મારામાં એ નથી, અભૂતા જ છે. 611
જ્ઞાન વધારવાની અને કસાય ઘટાડવાની જરૂરત નથી, એમ તો કેવળ જ્ઞાન પ્રગટ કરવાની જરૂરત નથી, પરિણામ સાથે ખેંચાવો નહીં, સહજ સ્વભાવ જોઈએ.
જ્ઞાન વધારવાની, ઇન્દ્રિય જ્ઞાન વધારવાની કે અતિન્દ્રિય જ્ઞાન વધારવાની, અને કસાય ઘટાડવાની જરૂરત નથી. બોલો, હવે કસાય ઘટાડવું નહીં, આ શું ને જ્ઞાન વધારવું નહીં. જ્ઞાન ને વૈરાગ તો આત્માનો સ્વભાવ છે, વૈરાગ પ્રગટ કરવો જોઈએ, જ્ઞાન ને વૃદ્ધિગત કરવું જોઈએ, શુદ્ધિ ની વૃદ્ધિ તો કરવી જોઈએ ને, કઈક તો કરવું જોઈએ. જ્ઞાન વધારવાની અને કસાય ઘટાડવાની જરૂરત નથી. એમ તો આગળ વધતા આવે, એમ તો કેવળ જ્ઞાન પ્રગટ કરવાની જરૂરત નથી, પરિણામ સાથે ખેંચાવો નહીં. પરિણામની દ્રષ્ટિ છોડી દો, પરિણામની સાથે ખેંચાવો નહીં. પરિણામની હારે છેડાછેડી બાંધી છે એ છોડો, એકતા બુદ્ધિ તોડો, સહજ સ્વભાવ રહી જશે. બીજો પરિણામનું લક્ષ છૂટી ગયું, એની સાથે પ્રણતિ ખેંચાણી નહીં, તો સહજ સ્વભાવ રહી જશે આત્મા. છસો બાર,
હું સ્થિર છું એવો નિર્ણય કરવાથી સ્થિરતા આવે છે, ટકે છે અને વધે છે અને સુખ થાય છે. હું અસ્થિર છું એવા ભાવમાં સુખ મળતું નથી, દુઃખ
થાય. હું સ્થિર છું એવો નિર્ણય કરવાથી, એટલે કે એવો અનુભવ કરવાથી, નિર્ણયનો અર્થ અનુભવ કરવાથી સ્થિરતા આવે છે. પરિણામમાં સહજપણે સ્થિરતા આવે છે શબ્દ વાપરો, સ્થિરતા કરું છું એમ શબ્દ નથી વાપરો, સ્થિરતા થાય છે, સ્થિરતા આવે છે અને સ્થિરતા ટકે પણ છે. હું ટકાવું છું એમ નહીં, ટકે છે સહજપણે, અને સ્થિરતા સહજપણે વધે છે અને સુખ થાય છે. હું અસ્થિર છું એમ જો દ્રષ્ટિ પર્યાય ઉપર રહી તો એવા ભાવમાં, એવા શ્રદ્ધા જ્ઞાનમાં સુખ મળતું નથી અને દુઃખ થાય છે. એ 612 થયા. આજે એક બહુ જોરદાર આવ્યો, કાળી પર્યાય થાય છે ત્યારે વર્ણગુણ એવો રહેવો, ધોળી પર્યાય થઈ જાય તો વર્ણગુણ એવો રહેવો. વર્ણગુણથી થતી હોય તો કાળી જ થયા કરે, અને વર્ણગુણથી ધોળી થતી હોય તો ધોળી જ થયા કરે, ધોળીમાંથી કાળી ને કાળીમાંથી ધોળી એમ ન બની શકે. એવો ફેરફાર જે થાય છે એ ગુણનો અકર્તા પણ બતાવે છે, કેમ કે ગુણ નિષ્ક્રિય છે અને પર્યાય સક્રિય છે. સતનું સામ્રાજ્ય છે એમ જાણો. આ બધા જગત કે છે અમે સતની શોધ કરીએ છીએ, સત શોધ કરીએ છીએ, સતની શોધ કરીએ છીએ. આ સત દ્રવ્ય સત, ગુણ સત ને પર્યાય સત, કોઈ કે છે કે ત્રણ સત ન હોય એક સત હોય, ઉત્પાદ ઉત્પાદ થી છે, વ્યય વ્યય થી છે, ધ્રુવ થી છે. ઉત્પાદ વે થી નહીં, વ્યય ઉત્પાદ થી નહીં, ઉત્પાદ વે ધ્રુવ થી નહીં, ધ્રુવ ઉત્પાદ વે થી નહીં. કેટલા ખુલાસા ગોદે કરીએ, એ તો એના ઉપર શ્રદ્ધાવાન ને માટે કામ શ્રદ્ધા ન હોય તો અને સામાન્યમાં વિશેષ નથી, વિશેષમાં સામાન્ય, સામાન્ય ને વિશેષ અડતું નથી, પડતું નથી.
જો સામાન્ય વિશેષને અડી જાય, સ્પર્શી જાય, તો સામાન્ય નો નાશ થઈ જાય. એને કરતા બનાવ્યો હવે પાછો વાળો કોઈ જૂની એક પુરુષ હતો, સૌ સૌની મતિ પ્રમાણે હવે યોગ્યતા બીજું આ તો હજી થોડોક ટાઈમ થયો અને આટલો ફેરફાર સંભળાય મુમુક્ષુમાં, એટલે જરા આપણને દુઃખ થાય છે. આવી વાત માંડ માંડ બહાર આવી. અમૃત છૂટે છે, અમૃત
અને સાક્ષાત પાસી જરાય હાથમાં સીમાય ફાટી
કાય ફેરફાર એકદમ જયારે ઓરિજિનલ બોલતા હોય પાઠ ઉપર બેસીને અટાણી વ્યાખ્યાન આપી
તારે ઓલી ગાથા આવે 29 ઉકળ
ઉકળ
જ્ઞાન દેતી હું ઉકળ આ 29 માં તો બધું આવ્યું
એનો ઉપજાવનાર ઈ જળ કર્મ છે, પૂતગલ છે, અને પૂતગલ દ્રવ્ય ના પરિણામમય હોવાથી અનુભૂતિ થી ભિન્ન છે. હવે અત્યારે તો આ રાગ છે એ પૂતગલ થી ઊભું થાય છે, પૂતગલ એને કરે છે, એ બેસતું નથી. એમાં તો ક્ષાય કેવળ જ્ઞાનની પર્યાય નો જન્મ પૂતગલના સંબંધથી થાય છે, સદભાવનો અભાવ. બોલો હવે એ વાત તો ક્યાંથી બેસે? અનાદિની આપણું છે, ઉદગલના પરિણામથી ઉપજેલા બધા ભાવો છે. 2000 વર્ષ પહેલાની ગાથામાં કુંકુંદાચાર્ય ભગવાન ફરમાવે છે કે આ 14 ગુણ સ્થાનને માર્ગના સ્થાનના ભાવો ઉદગલ કર્મના ઉપજાવેલા બધા ભાવો છે, એનાથી ઉત્પન્ન થતા ભાવો છે. આત્માથી ઉત્પન્ન થતો નથી ભાવ, પરમત અપરમત દશાઓ આત્માથી ઉત્પન્ન થતી નથી, કેમ કે આત્મા એનો કરતા નથી. પરિણામ બીજાના સંબંધથી ઉત્પન્ન થાય છે. મોહ અને જોગથી 14 ગુણ સ્થાનનો જન્મ થાય છે. અને શુદ્ધ પર્યાય અને અશુદ્ધ પર્યાય એને આત્માની સાથે તાદાત્મ સંબંધ નથી, એક ક્ષેત્રાવગા સંબંધ છે. ઘીની જેમ કે દૂધ અને પાણીને જેમ એક ક્ષેત્રાવગા સંબંધ છે, એમ સમ્યક દર્શનની ક્ષાયિક પર્યાયને અને આત્માને દૂધને પાણી જેવો સંબંધ છે. પ્રદેશ ભેદ બતાવે છે, દૂધના પ્રદેશ અને પાણીના પ્રદેશ ભિન્ન છે, એમ શુદ્ધ પર્યાયના અને દ્રવ્યના પ્રદેશ ભિન્ન છે. એવો દાખલો છે, એ ક્ષેત્ર ભેદ માટે દાખલો છે. હવે આ બી ઊંચી વાતો છે. હજી તો રાગની રાગના પ્રદેશ ભિન્ન છે એ બેસે નિશ્ચયથી રાગને જીવ કરે. હા, ભણેલા ભણેલા સામાન્ય જીવ તો ઠીક, બુદ્ધિ ફરે છે ત્યારે શું વાર લાગે? આપણે નજર સામે છે મરીચીનો જીવ, બુદ્ધિમાં ભ્રષ્ટતા આવી ગઈ. હવે ભાવિ તીર્થંકર એ આપણી નજર સામે અને બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ, એમ પર્યાયની વિશેષતા છે, સ્વતંત્ર છે. યોગ્યતા બસ. બાકી ગુરુદેવ કહી ગયા છે કે આ આત્મા છે જે અકર્તા છે, એ જૈન દર્શનની પરાકાષ્ઠા. આ શબ્દો એના છે. નૈરુબી જવા પહેલા પહેલે દિવસે એમ કહ્યું કે આ આત્મા અકર્તા છે, એ જૈન દર્શનની સર્વો